તારીખ 28/11/1995 શ્રી ધન્ય આરાધનાની પ્રસ્તાવના ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, શ્રવણ પ્રવચન નંબર 7.
અલૌકિક વિનમ્રતા, લૌકિક નમ્રતા અને અલૌકિક નમ્રતામાં ઘણો અંતર છે. બંને નમ્રતા કહેવાય છે, બંનેમાં ફરક છે. લૌકિક નમ્રતામાં નમ્રતાનો અહંભાવ છુપાયેલો હોય છે, ખબર ન પડે. પર્યાય બુદ્ધિ હોવાને લીધે નમ્રતાની પર્યાયમાં પણ અહંભાવ થાય. અલૌકિક નમ્રતામાં એ પ્રકાર નથી હોતો. કૃપાળુદેવના જીવનમાં અહીંયા તો આપણે વ્યક્તિગત રીતે કૃપાળુદેવના ગુણોનું ગુણગાન કરીએ છીએ. કૃપાળુદેવના જીવનમાં જે પ્રકારની વિનમ્રતા જોવા મળે છે તેવું બીજું દ્રષ્ટાંત પણ ક્યાંય જોવા મળતું નથી. એમની બરાબરીનો દ્રષ્ટાંત જોવા ન મળે તેવી અજોડ વિનમ્રતાના દર્શન તેઓ શ્રીના વચનામૃતોમાં અનેક પ્રકારે થાય છે. વિનમ્રતા એ મન વચન કાયાની પ્રવૃત્તિથી પ્રદર્શિત થાય છે. અત્યારે તેઓ વિદ્યમાન ન હોવા છતાં પણ તેમના અક્ષરદેહથી વાણી છે, એ અક્ષરદેહ છે. પેલો દેહ વિલીન થઈ ગયો, અક્ષરદેહથી પણ એ જોવા મળે છે. પત્રાંક 210માં લખે છે કે અમારા ઉપર તમારી ગમે તેવી ભક્તિ હો, બાકી સર્વ જીવના અને વિશેષ કરી ધર્મજીવના તો અમે ત્રણેય કાળને માટે દાસ જ છીએ. ત્રણેય કાળ એમને માટે દાસ છીએ એ શું બતાવે છે? એમના અભિપ્રાયને બતાવે છે. કેમ કે ઉપયોગાત્મક પરિણામ તો ક્વચિત હોય અને ક્વચિત ન હોય, પણ અભિપ્રાય છે એ પરિણતિ રૂપે કન્ટિન્યુ રહે છે. એટલે અભિપ્રાયની મુખ્યતાથી એ વાત છે કે અમે બધા જીવોના દાસ છીએ, પણ ખાસ કરીને ધર્મજીવ. ધર્મજીવ એટલે ધર્મેચ્છક જીવ, ધર્મની ઈચ્છાવાન, ધર્મના અભિલાષી એવા જીવોના તો અમે ત્રણેય કાળને માટે દાસ જ છીએ. જો જ્ઞાનીનો એ અભિપ્રાય હોય તો મુમુક્ષુ એ તો બીજા મુમુક્ષુ પ્રત્યે ક્રોધ કરતા, કઠોરતા કરતા, માયા કરતા જરૂર અચકાવવું જોઈએ. એટલે વિનમ્રતા છે. મને કોઈ જીવ પ્રત્યે કઠોરતા કરવાનો અભિપ્રાય નથી, કે કોઈ જીવનું મન દુભાય એવું પણ અમે કરવા તૈયાર નથી. કારણ કે દાસ હોય છે એ પોતાના માલિકનું મન ન દુભાવવા નથી ઈચ્છતો. સેવા કરવા ચાહે છે અને મન દુભાવવા ઈચ્છતો નથી. સેવા પણ એવી રીતે કરવા ચાહે છે કે જેથી પોતાની સેવાને લઈને પણ એનું મન દુભાય નહીં, એ અભિપ્રાય છે. એવા પ્રકારે સેવા ન કરે કે નારાજ થઈ જાય. એવું પોતાની મનમાં કરવા જાય, પોતાની ઈચ્છા પ્રમાણે કરવા જાય એમ નહીં. મારે એને અનુકૂળ રહેવું છે. મારા પરિણામ, મારી પ્રકૃતિ, મારી ટેવ, મારી ઈચ્છા, એનો આગ્રહ નથી. એમણે એ વાત ઘણું પકડ્યું છે. નિષ્કામ ભક્તિ છે ને, કૃપાળુ દેવના ચિત્તની અધ્યાત્મમય દશાને લીધે મુમુક્ષુ જીવોને પ્રત્યુત્તર મોડા લખવા અથવા પ્રત્યુત્તર નહીં લખી શકવા બદલ તેઓ શ્રીએ અનેક પત્રોમાં ક્ષમા માગી છે. ક્યારેક કોઈને મોડો પત્ર લખ્યો હોય તો એ ક્ષમા માગી છે, ક્યારેક જવાબ ન લખી શક્યા હોય એની પણ ક્ષમા માગી છે. સૌભાગભાઈ તો ખૂબ પત્રો લખતા હતા, એટલા ખૂબ પત્રો એ પ્રત્યુત્તરમાં નહોતા લખી શકતા, એટલે બે ચાર પાંચ પત્રો ભેગા થાય પછી જવાબ દેતા હતા. તો એમ લખે કે અમને ક્ષમા માંગીએ છીએ,
ક્ષમા કરવા યોગ્ય છીએ,
અને તે ક્ષમા માગવા યોગ્ય પણ છીએ. યોગ્ય છીએ એટલે શું કરવા, કે અમે કોઈ બીજા કારણથી નથી લખી શકતા એમ, પણ અમારો ઉપયોગ છે એટલો બહારમાં પ્રવૃત્તિ નથી કરી શકતો એવી અમારી અંતરંગ દશા છે. એ અંતરંગ દશાને લઈને તમને જે જોઈએ તે તમારી ઈચ્છા પ્રમાણે, તમારી અપેક્ષા પ્રમાણે ન બને એટલે તમારું મન દુભાય તો પણ ક્ષમા માગીએ છે. અને એ ક્ષમા કોઈ દોષને લઈને એ પ્રકાર નથી બનતો, પણ અમારી નિર્દોષતાને લઈને એ પ્રકાર બને છે, તેથી તે ક્ષમાને યોગ્ય છે. અને તમે એ કારણ જાણશો ત્યારે જરૂર તમે અમને ક્ષમા આપશો. બરાબર છે, આપ કરો છો એ યોગ્ય છે, એમાં મારો આગ્રહ હોઈ શકે. જો કે તેમ થવાનું કારણ, એટલે પત્ર મોડો લખવો કે નહીં લખવાનું કારણ, તેઓ શ્રીની મહાન અધ્યાત્મ પરિણતિ છે, તેથી તેઓ શ્રી ક્ષમા માંગવાને યોગ્ય નથી. એમણે ક્ષમા માગવી ન જોઈએ એવા કારણથી કાંઈ ક્ષમા માગવી ન જોઈએ, પણ એ કારણને મુખ્ય નથી કરતા, એ સામાન્ય અપેક્ષા પ્રમાણે મળતું નથી એ કારણને મુખ્ય કરીને ક્ષમા માગે છે. બાકી અધ્યાત્મદશા છે એના કારણથી ક્ષમા માગવી જોઈએ એવું કોઈ જરૂરી નથી, પણ એમની નમ્રતા છે એ અલૌકિક હતી એટલે એ કારણને ગૌણ કરતા હતા, અધ્યાત્મ દશાને ગૌણ કરતા હતા. અને સામાજીવની અપેક્ષાનું પોષણ નથી મળતું, એની રુચિને પોષણ નથી મળતું, એને મુખ્ય કરીને ક્ષમા માગે છે. તેમ છતાં, ક્ષમા માગવાને યોગ્ય નથી તેમ છતાં પણ તેઓ સ્ત્રીએ અનેક વાર તેમ થવા માટે, એટલે મોડું થવા માટે કે નહીં થવા થવા માટે મુમુક્ષુ જીવોને ક્ષમા માગી છે. તે પ્રકાર તેઓ શ્રીની અલૌકિક અને અસાધારણ વિનમ્રતાને પ્રકાશિત કરે છે અથવા પ્રદર્શિત કરે છે. તે સિવાય પત્રાંક 523 તેઓ શ્રીના અંતરંગને પણ પ્રદર્શિત કરે છે. આ પ્રકારના પડખામાં અંતરંગનું પડખું છે એને પણ વ્યક્ત કરે છે. આત્મની ઈચ્છા આત્માને ઘણા વખત થયા નહીં જેવી જ થઈ ગઈ છે. બહારમાં લોકો મહિમા કરે, બહુમાન આપે એવી ઈચ્છા આત્માને, મનને નહીં પણ આત્માને મનને ન લીધું, આત્માને ઘણા વખત પહેલા જ નહીં જીવી થઈ ગઈ છે. એ બાજુ તો ચોકડી મૂકી ગયો. બહારમાં લોકો બહુમાન આપે, બહારમાં એ પ્રકારની કીર્તિ વધે, શું તો શું વધે છે કે જ્ઞાનીની દ્રષ્ટિએ પરિગ્રહ વધે છે. શું વધે છે? સચેત અચેત સામગ્રી છે એ તો પરિગ્રહ છે, અને લોકો બાહ્ય દ્રષ્ટિમાન લોકો પરિગ્રહનું માપ એ સામગ્રીથી માપ કાઢે છે, પણ સાવ સામગ્રી ન હોય એની કીર્તિ ઘણી હોય, અને એ કીર્તિ ત્યાગની કીર્તિ હોય, ત્યાગની પણ કીર્તિ હોય. વિદ્યાસાગરજી વગેરે ત્યાગની કીર્તિ ઘણી છે, અને એ ત્યાગની કીર્તિ પ્રિય લાગે તો બહુ મોટો પરિગ્રહ છે એને એમ સમજવા યોગ્ય છે. એટલે સામગ્રી કરતા આબરૂ કીર્તિ એ મોટો પરિગ્રહ છે, અને એ પરિગ્રહને લોકસંગના સાથે સીધો સંબંધ છે. શેની સાથે સંબંધ છે? લોકસંગના દ્રઢ થાય છે, ગાઢ થાય છે, એનું ધ્યાન બહુ ઓછા જીવો ઓછા જીવોને હોય છે. જ્ઞાનીઓ એ વિષયમાં અને આત્માર્થીઓ એ વિષયમાં જાગૃત હોય છે, એટલે એ પ્રકારને એ ઈચ્છતા નથી, પોતાની ગુરુતાને દબાવે છે. એ પાત્રતામાંથી જ ઊભું થયું છે. પાત્રતાના 10 લક્ષણમાં પોતાની ગુરુતાને દબાવનાર લીધો છે. કીર્તિ વધે તો પરિગ્રહ વધે, પ્રશંસા કરનાર વધે તો પરિગ્રહ વધે, પણ એમાં પ્રિયતા લાગે તો, એની ઈચ્છા થાય તો, નહીતર નહીં. તીર્થંકરોને તો સૌથી વધારે પ્રશંસા થાય છે, એની સ્તુતિ વધારે કરનાર હોય છે. એ વિતરાગ છે, તો વાંધો નથી. બાહ્ય મહાત્માની ઈચ્છા આત્માને ઘણા વખત થયા નહીં જેવી જ થઈ ગઈ છે, એટલે બુદ્ધિ, બુદ્ધિ એટલે અભિપ્રાય, બાહ્ય મહાત્મા ઘણું કરીને ઈચ્છતી જણાતી નથી. અભિપ્રાયમાં તો એ વાત નથી કે અમારો બહારમાં મહિમા વધે, અમારી કીર્તિ વધે, એ અમારો અભિપ્રાય નથી. તેઓ શ્રીની સ્મૃતિ અસાધારણ હોવાને લીધે શતાવધાન આદિ પ્રયોગ દ્વારા તેઓ શ્રીની ખ્યાતિ વધેલી, 18-19 વર્ષે ખ્યાતિ એકદમ વધવા માંડી ગઈ. શતાવધાનનો પ્રયોગ કર્યો હું, અને ઘણા માણસો મોટા માણસોની વચ્ચે કર્યો.
અભિપ્રાયમાં મહાત્મા પડવું નથી, ઈચ્છતા નથી, કે અભિપ્રાયમાં તો છે, તેમ છતાં બાહ્ય પ્રભાવ ના માની પ્રવૃત્તિ બહાર માં થાય છે, દેખાવ વિચિત્ર ઉભો થાય બહાર માં.
અમને
એમ લખવાની બદલે પછી કૌંસમાં લખ્યું, મને એમ લખ્યું,
હા, એટલે એમ કે મારા પણ કરીને વાત નથી, આ અમને લખવા છતાં એમાં મારા પણ કરીને વાત નથી. ત્રીસમા વર્ષે બહુ સારી વાત લખી છે કે જયારે એમને ખાતિ વધી ગઈ ત્યારે એ બાબતમાં પણ એમની જાગૃતિ હતી. સમુચય વૈચર્યાના શીર્ષાંક નીચે તેઓ શ્રીના નમ્રતા સૂચક વચનો નીચે મુજબ છે. સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીનો કાળ, ચાર પાંચ વર્ષનો, શું કેળવણી લેવાનો હતો. પોતાની નિશાળ ત્યાં પેલા સાત વર્ષે નિશાળ બેહાડતા, પછી પાંચ વર્ષે બેસાડતા, અત્યારે ત્રણ વર્ષે બેહાડે છે. થોડો ફેરફાર ટ્રેડિશનલી થયો છે. એ જમાનામાં સાત વર્ષે છોકરાને નિશાળ બેસાડે, અને સાત ધોરણ ભણે એટલે ચૌદ વર્ષે, પંદર વર્ષે ભણીને ઉતરી જાય. ચૌદ પંદર વર્ષે કામ કરવા જેવડો થાય, બાપાનો ધંધો હોય તો એમાં જોડાય, નહીં તો નોકરી કરી લે. આ સામાન્ય પરિસ્થિતિ, આ હતી. બધા સામાન્ય માણસો હતા. આર્થિક રીતે દેશ 198 માણસો સામાન્ય આર્થિક સ્થિતિના હતા. 2% શ્રીમંતા હતી એ જમાનામાં. સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવાનો હતો. અને મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે, હું નથી ભોગવતો. મારી સ્મરણ શક્તિ જેટલી ખ્યાતિ ભોગવે છે, તેટલી ખ્યાતિ ભોગવવાથી તે અપરાધી થઈ ગઈ છે. સ્મૃતિ ના કારણે ખ્યાતિ ઉત્પન્ન થઈ ને. અને એ ખ્યાતિ ભોગવવાથી એટલે સ્મૃતિ, જયારે ખ્યાતિ ઉત્પન્ન થઈ ત્યારે કઈક ઠીક લાગેલું, એટલે એ સ્મૃતિ દોષ ઉત્પન્ન થયો, વિસ્મરણ આવ્યું. સ્મૃતિ નું વિસ્મરણ આવ્યું.
સ્મૃતિ ઓછી થઈ ગઈ,
ઘટી છે, ઘટે. તે કઈક અપરાધી થઈ છે, પૂરેપૂરી નહીં પણ થોડી ઘણી અપરાધી થઈ છે. એટલે થોડો અપરાધ થયો છે ત્યાં. પોતે વિનમ્રથી સ્વીકાર્યું છે કે એ વખતે ખ્યાતિની મીઠાસ થોડી આવેલી, એ અપરાધ સ્વીકારી લીધો છે પોતે.
અને તે પછી સિદ્ધાંત કઈ રીતે નીકળે કે જે કોઈ પોતાનો ગુણ હોય એની પોતાને મહિમા આવે એટલે એ ગુણ
દોષિત થાય છે. પોતાના ગુણનો પોતાને મહિમા નહીં આવવા જોઈએ, કેમ કે તમે પર્યાય બુદ્ધિ દ્રઢ થવાની, દર્શન મો તીવ્ર થવાનો. પોતે પોતાને માન આપે તો એ દૂષિત થાય છે, અહંભાવ થાય છે. હા, એને આત્મા બોલે ત્યારે લાગા કરે એટલે પ્રશંસા કરે ત્યારે. આ તો મનના પરિણામ થાય એની વાત છે. મોટા ભાગે એમ જ કરે. બધા જ્ઞાનીઓ પોતાના ઉપકારી માથે નાખે, કારણ કે એ ખાતું ખુલ્લું છે, મોટું ખાતું છે. ગમે એવું નાખે, ગમે એ નાખે, હા, એ ખાતાને કઈ ભારે થતું નથી. સુગાની જે જો પત્રમાં લખ્યું છે, પોતાને જે ભાવો આવ્યા એ લખ્યા છે, પણ શ્રી ગુરુ આમ કહેવા માંગે છે. આગળ કે પાછળ એક વાક્ય નાખી દે, આખા પેરેગ્રાફ નો ટોપલો નાખો ગુરુ માથે. હા, એ તો વધારે એમને તો વિશેષ આપતો, તો ભક્તિ પ્રધાન પરિણતિ હતી ને, એટલે એમને તો બસ વધારે આવતો. તે ઉપરાંત પત્રાંક 708માં તેઓ શ્રીના નિજાવલોકન પૂર્વકના વચનો આ પ્રમાણે છે. ધર્મ સ્થાપવાનું માન મોટું છે. 708માં તો ઘણું મંથન કરીને આ બધું લખ્યું છે એમણે. ધર્મ કોઈ પણ સ્થાપે, ધર્મના કોઈ સ્થાપક બને, પ્રવચન આપનારા બને, ધર્મ સ્થાપનાર, તો એને માન બહુ મળે, કેમ કે સાંભળનારા એથી નીચેની કક્ષામાં હોય છે એટલે એને માન વધારે આપે. એ જાણે છે, પોતે જાણીને બેઠા છે. તેની સ્પૃહાથી પણ વખતે એવી વૃત્તિ રહે, ધર્મ સ્થાપવો, ધર્મ સ્થાપવો, એની પાછળ કઈ માનની વૃત્તિ તો નથી કામ કરતી ને. હા, પોતે ચેક કરે છે, શું કરે છે, અવલોકનથી ચેકિંગ કરે છે. પણ આત્માને ઘણી વાર તાવી જોતા તેવો સંભવ હવેની દશામાં ઓછો દેખાય છે. મારા આત્માને તપાસી જોતા નહી, તાવી જોતા, પરીક્ષા કરી જોતા. તાવે એટલે હું તપાવે, તાવે એટલે તપાવીને નક્કી કરે, એમ આખરી પરીક્ષા જેને ગયા એને તાવ ભોગવે છે. એમને શું કર્યું છે તો આપણને ખબર નથી. પણ ટૂંકામાં અનેક પ્રસંગોએ એમણે એ અવલોકન કર્યું હશે એમ લાગે છે. પોતે પ્રરૂપણા કરતા ત્યારે ઘણા લોકો આવતા હતા, તો એ વખતે પણ પોતે ચેકિંગ કર્યું હશે એમ લાગે છે. એ છે તાવવાની અંદર બીજું છે પ્રકારે બને છે કે કોઈ વાર અપમાન પણ થતું હોય, એવા પણ લોકો આવી જાય, અપમાન કરી જાય. શું ગુરુદેવ પાસે એવા લોકો આવતા, મોટા મોટા અપમાન કરીને ચાલી જાય, ગમે એવા વચનો કહીને ચાલી જાય, તમે આવા છો ને તમે તેવા છો એવું કહી દે. એ વખતે પોતાના આત્માને તાવે છે, બોલ તને કેવું લાગ્યું, કડવું લાગ્યું. જો કડવું લાગ્યું તો ઓલા પણ મીઠું લાગ્યું તો માટે કડવું લાગ્યું છે, એમને એમ કડવું નથી
લાગ્યું,
એમને કડવું નથી લાગ્યું. કડવું લાગ્યું છે એ જ બતાવે છે કે પેલા મીઠું લાગ્યું છે, નહીતર અત્યારે કડવું લાગે. એમ તાવવામાં અનેક અનેક પ્રસંગોએ પોતાના પરિણામોને જોયા છે એમણે. પણ આત્માને ઘણી વાર તાવી જોતા તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે. એટલે હવે કાંઈ પરિસ્થિતિ દેખાતી નથી, એ પર થઈ ગયા, માન અપમાનથી પર થઈ ગયા છે. આ વચનામૃત એમ સૂચવે છે કે તેઓ શ્રીએ અપૂર્વ આત્મજાગૃતિ પૂર્વક માન કષાય ઉપર વિજય મેળવ્યો હતો. એ અલૌકિક વિનમ્રતા છે. શું જે મુમુક્ષુએ મુમુક્ષુ જીવે અનુસરણ થવા અર્થે અથવા અનુકરણ કરવા અર્થે, પણ કરતો તો બુદ્ધિ થઈ નથી વચન લેવા, કથન કરવું એટલે અનુસરણ થવા અર્થે સહેજે થવું જોઈએ, ઉપકારી છે. અને ખરેખર એવી વિનમ્રતા છે પ્રભુદેવની, તે ભક્તિ કરવા યોગ્ય છે. મુમુક્ષુ જીવ એની ભક્તિ કરે, એની પ્રશંસા કરે, એની સ્તુતિ કરે, તો એને એવી વિનમ્રતા પ્રગટવાનો અવકાશ પ્રાપ્ત થાય.
તાવી જોવામાં તો સામે ચાલીને કોઈ એવા પ્રસંગમાં ખાસ પોતે જાતને જોઈ જોવી એમ એમ જેવો ટોન નથી,
એમ એ છે
ઇનિશિયેટિવ સામે
પોતાને સામેથી પણ કરે અને સહેજે પણ ઉદય અને ઉદીર્ણા, સામેથી પ્રયત્ન કરે વિકલ્પ આવે તો એને ઉદીર્ણા કહે છે, અને સહેજે જ પ્રસંગ એવો ઉત્પન્ન થાય એને ઉદય કહે છે. બંનેમાં એ પોતાના આત્માના પરિણામ કેવા થાય છે એને બરાબર પાડે છે. પછી નિર્ગ્રંથતાની ભાવના, નિર્ગ્રંથતા એટલે મુનિ દશા લેવી છે. વિધ્યાત્મની ગ્રંથિ તો છેદી જ છે, હવે બીજી અંતરબાહ્ય જે ગ્રંથિઓ છે ચારિત્રમોને અપેક્ષિત એ ગ્રંથિઓનો નાશ કરવા માટેની પણ એમની ભાવના હોય છે, કેમ કે સંપૂર્ણ નિર્દોષ થવું છે ને. એટલે તેઓ શ્રીના પરિણમનનું નોંધનીય પાસું એ પણ છે કે નોંધનીય એટલે નોંધવા યોગ્ય, લક્ષમાં લેવા યોગ્ય એવું એક પાસું છે કે તેઓ શ્રીની પૂર્ણતાના ધ્યેયને લીધે યથાર્થ પુરુષાર્થની ઉગ્રતા વર્તતી હતી. ધ્યેયને અનુસરીને પૂર્ણતા પ્રત્યેના પુરુષાર્થની ઉગ્રતા વર્તતી હતી. પુરુષાર્થ વર્તતો તો એમ નહીં, પણ ઉગ્રતા વર્તતી હતી. એ એક વિશેષતા છે. ઉંમર નાની એટલે યુવાન ઉંમર અને ગ્રહસ્થ પણ આર્થિક સ્થિતિ સામાન્ય, કુટુંબ પરિવાર મોટો, એ બધાના નિર્વાહનો બોજો, એવા બધા સંજોગો હોવા છતાં પણ એ બધાથી છૂટવાની પુરુષાર્થ ઘણો ઉગ્ર હતો. ઘણો ઉગ્ર પુરુષાર્થ હતો. પુરુષાર્થને અનુકૂળ એવી બાહ્ય નિવૃત્તિ નહોતી. પ્રતિકૂળ એવી પ્રવૃત્તિનો પ્રસંગ હતો, ઉદય પ્રસંગ હતો, કર્મ પ્રસંગ હતો. એને એ કર્મ પ્રસંગ લેખતા, આત્મ પ્રસંગ નહોતા લેખતા, કર્મનો પ્રસંગ છે. પણ એમાં આત્માનો પુરુષાર્થ ઘણો એમને ઉગ્ર થતો. કુટુંબ મોટો હતો. કુટુંબમાં પોતે બે ભાઈઓ, બહેનો ઘણો કરીને ત્રણ હતા. પોતે સૌથી મોટા હતા. ભાઈઓ બહેનો નાના હતા. એમને પણ દીકરા દીકરીના પરિવાર હતા. બે દીકરા અને ત્રણેક દીકરી અને મા બાપ, આટલો મોટો પરિવાર હતો. અને એ ઉગ્રતાને કારણે, પુરુષાર્થની ઉગ્રતાના કારણથી તેઓ શ્રીને યુવાન વયમાં જ સર્વસંગ પરિત્યાગ કરી બાહ્યાભ્યંતર નિર્ગમ થવાની ઉત્કટ ભાવના વર્તતી હતી. આ કાવ્યને અનુમાનથી 29-30માં વર્ષમાં ગોઠવ્યું છે. એક્ઝેક્ટલી ક્યારે લખાણું છે કોઈને ખબર નથી. કદાચથી પહેલાં પણ ના વર્ષોમાં પણ લખાણું હોય, કેમ કે ભાવના તો બહુ શરૂઆતથી જ હતી એમને. આ કારણથી તેઓ શ્રીને યુવાન વયમાં જ સર્વસંગ પરિત્યાગ કરી બહાર અને અંદર, બાહ્યાભ્યંતર એટલે બહાર અને અંદર નિર્ગ્રહ થવાની ઉત્કટ ભાવના, ઉત્કૃષ્ટ ભાવના વર્તતી હતી. આ વિષયમાં તેઓ શ્રીએ સ્વયંની અંતર ભાવનાને હાથ નોંધ 145માં વ્યક્ત કરી છે. 1/45માં વ્યક્ત, 1/45 એટલે પહેલી હાથ નોંધ અને 45માં આંખ એમાં વ્યક્ત કરી છે. હે જીવ, હવે તું સંઘ નિવૃત્તિ રૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર, જલ્દી પ્રતિજ્ઞા કર એમ કહે છે. કેમ કે દીક્ષા લેવામાં પ્રતિજ્ઞા કરવાની હોય છે. દીક્ષા શબ્દ નથી વાપર્યો, પણ સંઘ નિવૃત્તિ રૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર, કે હવે પછી મારે કોઈના સંઘમાં રહેવું નથી, મુનિ દશામાં એકાંતમાં જવું છે. ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે. એ મોટા પુરુષના તે પ્રકારના આચરણનો અવલંબન પણ લેતા હતા. વળી તેઓ શ્રીના હૃદયમાં રહેલી આ ભાવના પત્રાંક 453માં પણ નીચેના શબ્દોમાં સ્ફુરિત થઈ છે. કે મનમાં એમને એમ રહ્યા કરે છે કે અલ્પકાળમાં આ ઉપાધિ યુગ મટે અને બાહ્યાભ્યંતર નિર્ગમતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે. એ 25મા વર્ષે પણ આ વાત એમણે લખી છે. કાવ્ય તો ગમે ત્યારે લખાણું હોય, 25મા વર્ષે તો આ પત્ર સ્પષ્ટ છે. મનમાં એમને એમ રહ્યા કરે છે કે અલ્પકાળમાં આ ઉપાધિ યુગ મટે અને બાહ્યાભ્યંતર નિર્ગમતા પ્રાપ્ત થાય ભાવના છે એટલે સહજ થાય એની વાત છે. શું કરું 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 એમ હટની વાત નથી. અજ્ઞાન દશામાં મોટા ભાગે બાહ્ય ત્યાગની અંદર હઠાગ્રહનો પ્રકાર હોય છે. કારણ કે એને ટકવું કેવી રીતે, ત્યાગ કર્યા પછી અભિપ્રાયને વૃત્તિ તો ગઈ નથી અને ત્યાગ કરે ત્યારે એ પરિણામનો પ્રસંગ નથી, તો એ પરિણામમાં ન આવવા માટે એને શું આધાર મળે કે હઠાગ્રહ. મોટા ભાગના ત્યાગીઓ હઠાગ્રહી હોય છે, નાનીને એમ નથી, એ સહજ દશામાં આવે છે. એટલે એમને ભાષા પણ એવી લીધી છે કે એમને એમ રહ્યા કરે છે એટલે સહેજે સહેજે રહે છે, કરું કરું નહીં, સહેજે સહેજે રહે છે. કે અલ્પકાળમાં એટલે હવે થોડા વખતમાં ઉપાધિ યોગ મટે અને બહારમાં બાહ્યાભ્યંતર નિર્ગમતા પ્રાપ્ત થાય એટલે મુનિદશા પ્રાપ્ત થાય સહેજે સહેજે તો વધારે યોગ્ય છે. પુરુષાર્થનું જોર એટલું હતું, મુનિદશાની ભાવના પુરુષાર્થના જોરને પણ પ્રદર્શિત કરે છે. પુરુષાર્થ ઘણો ઉગ્ર વર્તતો હતો એટલે વિકલ્પમાં પણ એ પ્રકારના ભાવ હશે, વધારે વિશેષ પ્રકારે આવે તો પણ કરતું તો બુદ્ધિ ન થાય, સહેજે એમ થાય થાય તો ઠીક, મુનિ દશા પ્રાપ્ત થાય તો ઠીક, એમ કરું એમ નહીં પ્રાપ્ત થાય તો ઠીક, એટલે એ ભૂમિકા આવે તો સારું, તો વધારે યોગ્ય છે. તથાપિ તે વાત અલ્પકાળમાં બને સહેજે બને એવું શુદ્ધું નથી. હનુમાનથી એમ સૂજે છે કે હાલ તુરત એવું થશે નહીં બને એવું લાગે છે. ભાવના એ છે કે અલ્પકાળમાં થાય, પણ અલ્પકાળમાં બને એવું દેખાતું નથી, શુદ્ધું નથી એટલે દેખાતું નથી. અને જ્યાં સુધી તેમ ન થાય એટલે નિગ્રહ દશા ના આવે મને દશા ના આવે ત્યાં સુધી તે ચિંતના મટવી સંભવતી નથી, ત્યાં સુધી આ કન્ટિન્યુ રહેશે. મુનિ દશા આવે તો સારું, મુનિ દશા આવે તો સારું. એટલે અમારા એ પ્રકારનો પુરુષાર્થ ને એ પ્રકારના વિકલ્પો મટી જાય એવું દેખાતું નથી, દશા આવશે ત્યારે જ મટશે એવું દેખાય છે. હા, એ જે ચિંતવના છે એ દશાને લઈ આવે, કારણ કે એની સાથે પુરુષાર્થ જોડાયેલો છે. એટલે એ જ પ્રકારની ભાવના તેઓ શ્રીએ પત્રાંક 560માં દર્શાવી છે. તેમાં જરૂર આત્મદશાને ભૂલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બી નો તેટલો સમપરિણામે વેદ્યો છે. આ લગભગ 28મા વર્ષનો પ્રકાર છે. એમાં ઉદયની અંદર ઉથલ પાથલ ઘણી આવી છે અને એ ઉથલ પાથલમાં જો જોડાઈ જાય તો એમને આત્મદશા છૂટી જાય એવો આકરો ઉદય જેને કહી શકાય એવો ઉદય આત્મદશાને ભૂલાવે, જરૂર આત્મદશાને ભૂલાવે એવો એવી સંભવિત એવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે એટલે જેટલો પુરુષાર્થ થઈ શક્યો તેટલા પુરુષાર્થ દ્વારા સમપરિણામે વેદ્યો છે, સંભાવ રાખ્યો છે. એમાં અમે હાલક ડોલક થયા એટલો પુરુષાર્થ કર્યો છે ઉદયના કાળમાં. જોકે તે વિદ્વાનના કાળને વિશે સર્વસંગ નિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂજા કરી છે. અને એવા ઉદય વખતે જ્યારે વિતરાગતા વધી ત્યારે તો એમ થઈ ગયું કે હવે મુનિદશામાં સર્વસંગ છોડીને મુનિદશામાં રહી જઈએ, કોઈના કોઈનો સંગ જ કરવો એવું વધારે પરિણામ આવ્યું છે, એવું પરિણામ વધારે આવ્યું છે. હજી પણ એમનો 26મા વર્ષની અંદર પત્ર છે, 560 એટલે 28મો વર્ષ, 28. આ ઉપરાંત તેઓ શ્રીની બાહ્યાભ્યંતર નિગ્રંતાની ભાવનાને અભિવ્યક્ત કરતો અપૂર્વ અવસર કાવ્ય તો જગ પ્રસિદ્ધ છે જ, અત્યારે તો એ કાવ્ય જગતની અંદર પ્રસિદ્ધ થઈ ગયું છે. એમને મુનિ દશાની એવી અપૂર્વ ભાવના વર્તી રહી હતી. ધન્ય છે તેઓ શ્રીની આરાધના, એના ઉપર છે ધન્ય આરાધના રાખ્યું છે. નિગ્રંતાની ભાવના એમને પરિસ્થિતિમાં બહુ જોરદાર આવેલી. પરિસ્થિતિમાં શું છે, યુવાન વય છે, ગ્રસ્ત દશા છે, બોજો ઘણો છે કામનો, છતાં આ બાજુ મુનિ દશા જોર કરે છે. સવારથી પહેલા ઉઠી જતા મુનિ દશાને ઈચ્છતું પરિણમન જોર કરતો હશે, ચાલ્યું હશે ઘણું સવારમાં. શિયાળાના દિવસો હશે એટલે એમના માતુશ્રી છે એ બાર ફળિયામાં ખાટલો નાખીને બેઠેલા કામ કરતા હશે, ખાટલા પર બેઠા બેઠા. એ ઓરડામાંથી બહાર નીકળી અને પાંગતે આવીને બેઠેલા, પાંગત એટલે પગ રાખવાને જગ્યાને પાંગત કહે છે. ખાટલામાં પગ રાખવાની જગ્યાએ, પહેલાં તો કરકસરવાળું જીવન હતું ને, એટલે કાથીના ખાટલા હોય તો પાંગતે ત્યાં કાથી પાછી ઓછી વાપરે, ત્યાં ખાલી સીધા ઓલા લઈ લઈએ, ગૂંથણી ન લઈએ, ઘટ ગૂંથણી ન લઈએ, સીધા થોડાક પટ્ટા મારી દઈએ એટલે કાથી ઓછી વપરાય. હિન્દુસ્તાન તો કરકસરી ઘણું, અત્યારે જે ફોરેનમાં લક્ઝરી જોવા મળે છે ને અત્યારે અહીંયા જે લક્ઝરી જોવા મળે છે, એ ઘરમાં બાળકોને પણ સારી સાયકલ હોય, એ ઘરડાઓને ત્યાં ખાટલો હારો ન હોય, એવી આર્થિક સ્થિતિ નબળી હતી દેશની. પાંગતે આવીને બેઠેલા, એ વખતે કાવ્ય બેઠા બેઠા લખી નાખેલા, ફળિયામ બેઠા બેઠા 21 કડીની રચના કરેલી છે. એનું બેકગ્રાઉન્ડ કેટલું જબરજસ્ત હશે, કાવ્યની અંદર જે ભાવના એમણે વ્યક્ત કરી છે, તો એમનું મંથન, એમનું ચિંતન, એમની અંતર્ભાવના એ કેટલી બળવાન અને કેટલી રસવાળી હશે. એક ધારાએ લખ્યું તો કેટલો રસ અંદર ભર્યો હશે કે જે આ 21 કડીના કાવ્યમાં પ્રવાહિત થઈને બહાર આવી ગયો છે. ને એ રીતે એમની જે નિગ્રહતાની ભાવના છે એ પણ અસાધારણ હતી, ઘણી ઉગ્રતા હતી. પછી એ જે લખતા એ કહેતા એને કથન કહેવામાં આવે છે, વચનને કથન કહેવામાં આવે છે. અને વચન બે પ્રકારે હોય છે, બોલવામાં અને એક લખવામાં. એમાં અવિરુદ્ધતા આવતી હતી. શું અવિરુદ્ધતા? એટલે પરસ્પર વિરોધ ન થાય તે, વિરુદ્ધતા ન ન આવે તે, પોતાની વાતને પોતે કાપે નહીં. અજ્ઞાનની ભૂમિકામાં, અજ્ઞાન દશામાં કોઈ જીવ ગમે તેટલો સોક્ષમથી વિદ્વાન થયો હોય તો પણ પરસ્પર કથન વિરુદ્ધતા આવ્યા વિના રહે નહીં. શું એનું કારણ શું છે કે પદાર્થ પોતે જ વિચિત્ર છે, જળ અને ચૈતન્ય એ બંને પદાર્થ પોતે જ વિચિત્ર પદાર્થ છે, વિરુદ્ધ ધર્મને ધારણ કરે છે. નિત્યતા પણ છે, અનિત્યતા પણ છે, શુદ્ધતા પણ છે, અશુદ્ધતા પણ છે. તે પદાર્થમાં એકતા પણ છે અને અનેકતા પણ છે. આત્મા એક છે પણ એમાં અનેકતા ઘણી છે, અનંતી છે. કેટલી? ગુણધર્મ અનંત છે. એકને અનેક કેવો? એકને અનેકપણે કહેવો એ ઉપલબ્ધ દ્રષ્ટિથી સાવ મૂર્ખાઈ ભરેલું લાગે. હવે એક હોય અનેક ક્યાંથી હોય? એને ક્યાં તેને એક કહો ને ક્યાં અનેક કહો? હવે હા, પદાર્થનું સ્વરૂપ જ એવું વિચિત્ર છે. શું અસ્તિ ને નાસ્તિ બે હારે રહેલા છે. અંદરમાં અમૃતનો દરિયો ભરેલો છે. દશામાં મિથ્યાત્વ અવસ્થામાં, સંસાર અવસ્થામાં, નિગોદમાં જાય એવું ઝેર છે. વિચિત્રતાથી ભરેલો પદાર્થ છે. એટલે એનું કથન કરવું, પદાર્થને ના ભાષણ વગર એનું કથન કરવું, એમાં વિરુદ્ધતા આવ્યા વગર. જ્ઞાની ને પદાર્થ દર્શન હોવાથી, બીજા પાસાને એને જ્ઞાનમાં રાખતા હોવાથી બેલેન્સ રહે છે. સંતુલન ગુમાવતા નથી. ગમે એટલું જોર શીખીએ તો જેમ મોટરસાયકલ ની રેસ વાળો મણાકમાં ગમે એટલો નમે, નમવામાં કોઈ વાર શું થાય? જેને જમીન અડી જશે એવું લાગે તો પડતો નથી. પડે છે? પડી નથી જતો. એવું છે કે જ્ઞાની વજન આપે, જોર આપે, સમ્યક એકાંતે જોર આપે. જોર આપે તો પણ સમ્યક એકાંતે જોર આપે, એટલે પડતા નથી, એકાંતમાં પડતા નથી. પારમાર્થિક હેતુને વશ, પારમાર્થિક હેતુને વશ કોઈ પણ વાતને કહેતા, કોઈ પણ કથન કરતા, પારમાર્થિક હેતુને વશ કોઈ પણ કથન કરતા સમ્યક્ત્વને લીધે સંતુલન ગુમાવીને કોઈ કથન થતું નથી, ગુમાવીને કોઈ કથન થતું નથી. એવી જે સમતુલા રહે છે એ સમ્યક્ત્વને પ્રસિદ્ધ કરે છે. સંતુલિતપણું, એવું જે સંતુલિતપણું છે એ સમ્યક્ત્વને પ્રસિદ્ધ કરે છે. કેમ કે સમ્યક્ત્વ વિપર્યાસ ન થવા દે તો સંતુલન છે એ રહે છે, એમાં વિપર્યાસ નથી થતો. સંતુલન ગુમાવે તો વિપર્યાસ થાય. એનો પર વિશેષ લે છે.
સુખદાનુયનમ